એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એટલે જીવનના એક બહુ જ મૂળભૂત સવાલ પર વાત કરવાના છીએ કે ભાઈ આ સુખ છે શું, ક્યાં મળે, કેવી રીતે મળે.
ચોક્કસ. અને આ સફરમાં આપણી સાથે છે એક બહુ જ ખાસ પુસ્તક, સુખની કળા, જીવનની હસ્તપોથી.
હા.
અને આ પુસ્તક એટલે બે બહુ જ અલગ વિચારધારાના લોકો વચ્ચેનો સંવાદ છે, પરમ પવિત્ર દલાઈ લામા અને અમેરિકન મનોચિકિત્સક ડોક્ટર હોવર્ડ સી કટલર.
અને એ પણ એવા સમયે જ્યારે યુ નો આપણી આસપાસ સગવડો તો વધી રહી છે.
હા, એ તો છે.
પણ સાથે સાથે તણાવ, ચિંતા, એક જાતનો ખાલીપો એ પણ વધતો હોય એવું લાગે છે. નહીં,
બિલકુલ. અમારા સ્ત્રોત પણ એ જ કહે છે કે પૈસા વધ્યા છે પણ ડિપ્રેશનના કેસ પણ વધ્યા છે. એટલે સાચું સુખ શું છે એ સમજવું ખરેખર અગત્યનું બની ગયું છે.
બરાબર.
અને આ પુસ્તક બરાબર એ જ મુદ્દા પર આવે છે. એ પૂછે છે કે શું સાચું આમ લાંબુ ટકે એવું સુખ શક્ય છે, અને જો હા તો રસ્તો કયો. અને અહીં જ વાત રસપ્રદ બની છે, કારણ કે જવાબ માટે એ એટલે હજારો વર્ષ જૂના બૌદ્ધ દર્શન અને આધુનિક સાયકોલોજી બંનેનો ઉપયોગ કરે છે.
આ કોમ્બિનેશન જ ખરેખર અનોખું છે. એક બાજુ પરમ પવિત્ર 14મા દલાઈ લામા, તેન્ઝિન ગ્યાત્સો,
હા,
તિબેટના આધ્યાત્મિક નેતા, નોબેલ પીસ પ્રાઇઝ વિજેતા અને દુનિયાભરમાં કરુણાના જાણે પ્રતીક.
અને એમની વાતમાં જે વજન છે ને, એ ખાલી પુસ્તકોમાંથી નથી આવતું.
બરાબર.
એ તો 70 વર્ષથી વધુનો એમનો પોતાનો અનુભવ છે. ધ્યાન, સાધના, દેશ નિકાલની પીડા જોઈ છે, પોતાના લોકોનો દુઃખ જોયું છે. અને આટલા અઘરા સંજોગોમાં પણ શાંતિ અને કરુણા જાળવી રાખવી, એટલે એમના શબ્દોમાં એક અલગ જ ઓથેન્ટિસિટી છે. એ ખાલી કહેતા નથી, કરી બતાવે છે.
સાચી વાત છે. અને બીજી બાજુ છે ડોક્ટર હોવર્ડ કટલર, અમેરિકન સાયકિયાટ્રિસ્ટ. એમનો રોલ શું છે આમાં?
ડોક્ટર કટલર પશ્ચિમી મનોવિજ્ઞાન અને સાયન્ટિફિક દ્રષ્ટિકોણ લાવે છે. એ જાણે આપણા જેવા છે.
અચ્છા.
એટલે કે સવાલ પૂછે, થોડી શંકા કરે, પ્રેક્ટિકલ વાત કરે. એમનું કામ છે દલાઈ લામાના જે ગહન વિચારો છે ને, એને આપણા રોજિંદા જીવનના પ્રશ્નો સાથે જોડવાનું, જેમ કે સ્ટ્રેસ, રિલેશનશિપ, સેલ્ફ વર્થ, આ બધું.
એટલે એમના વિચારોને આપણી ભાષામાં સમજાવે છે એમને.
બરાબર. એટલે આ પુસ્તક ખાલી બૌદ્ધ ધર્મ પર નથી કે ખાલી સેલ્ફ હેલ્પ બુક પણ નથી, પણ એ તો જૂના જ્ઞાન અને આજના જીવન વચ્ચેનો એક પુલ છે.
તો ચલો પુસ્તકના હાર્દ પર આવીએ. મુખ્ય મેસેજ શું છે આનો? આપણે શું શીખી શકીએ?
સૌથી મોટો અને કદાચ આમ ક્રાંતિકારી વિચાર કહી શકાય એ છે કે સુખ બહારથી નથી આવતું, એ કોઈ વસ્તુ નથી. એ તો એક અંદરની સ્કિલ છે, આવડત છે.
સ્કિલ, આવડત.
હા, જેમ આપણે સાયકલ ચલાવતા શીખીએ કે કોઈ ભાષા શીખીએ, એમ સુખી રહેતા પણ શીખી શકાય છે મનની ટ્રેનિંગથી. પુસ્તક ભાર દઈને કહે છે કે જીવનનો અંતિમ હેતુ જ સુખ મેળવવાનો છે, પણ એ સુખ એટલે પૈસા, સફળતા કે સ્ટેટસમાં નથી.
તો શેમાં છે?
એ આપણા મનની સ્થિતિમાં છે, આપણું જે એટીટ્યુડ છે, દૃષ્ટિકોણ છે, એમાં છે.
આ તો આપણી સામાન્ય માન્યતા કરતાં બિલકુલ ઉલટું થયું. આપણે તો હંમેશા એમ જ વિચારીએ કે વધારે પૈસા હશે, સારું ઘર હશે તો સુખી થઈશું.
બરાબર. અને આ પુસ્તક એ જ વાતને ચેલેન્જ કરે છે. એ કહે છે કે સાચું ટકી રહે એવું સુખ, જેને આપણે સંતોષ કહી શકીએ,
હા,
એ પરિસ્થિતિ બદલવાથી ઓછું પણ આપણો દ્રષ્ટિકોણ બદલવાથી વધારે મળે છે.
અચ્છા.
આપણી જે નેગેટિવ લાગણીઓ છે એને મેનેજ કરવાથી, અને ખાસ તો કરુણા અને લોકો સાથેનું જોડાણ કેળવવાથી મળે છે. પુસ્તક તો એમ પણ કહે છે કે આજકાલ જે આટલું દુઃખ અને અસંતોષ દેખાય છે ને સમાજમાં,
હા,
એનું મૂળ કારણ એ છે કે આપણે સુખ ક્યાંથી મળે એ જ બરાબર સમજ્યા નથી.
અને પુસ્તકની સ્ટાઇલ પણ આમ વાતચીત જેવી છે, કોઈ ભારેખમ ઉપદેશ જેવી નથી, ખરું ને?
હા, બિલકુલ. એક જાતની જર્ની પર લઈ જાય છે આપણને. શરૂઆત થાય છે જીવનના હેતુથી, પછી સુખ વિશેની આપણી ખોટી માન્યતાઓ તૂટે છે. પછી આવે છે સુખી જીવનના પાયા, એટલે કે કરુણા અને જોડાણ. પછી દુઃખને કઈ રીતે જોવું એ શીખવે. અને છેલ્લે આ બધું રોજબરોજમાં કઈ રીતે કરવું એની વાત.
જાણે મન અને હૃદય માટે કોઈ નવું ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાની વાત હોય.
હા હા, પરફેક્ટ કહ્યું. એકદમ મેન્ટલ ટ્રેનિંગ મેન્યુઅલ જેવું, અને તે 5 મુખ્ય ભાગોમાં વહેંચાયેલું છે, સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ જેવું.
ઓકે, તો ટૂંકમાં એ 5 ભાગ શું છે? શું આપણે બધી ડિટેલમાં જવાની જરૂર છે?
ના, મને લાગે છે કે મુખ્ય મુદ્દા પકડી લઈએ તો ચાલશે. પહેલો ભાગ તો બેઝિક પાયો નાખે છે.
જેમ કે
જીવનનો હેતુ સુખ છે, અને એ સુખનો સોર્સ બહાર નથી, અંદર છે, આપણા મનમાં. અહીંથી જે વાત શરૂ થાય છે કે મનને ટ્રેન કરવું પડે.
ઓકે, પછી બીજો ભાગ આવે છે હ્યુમન વોર્મથ અને કરુણા પર. આ થોડું ઇન્ટરેસ્ટિંગ છે. બીજા માટે કરુણા રાખવાથી આપણને પોતાને કઈ રીતે સુખ મળે?
આ જ તો પુસ્તકનો એકદમ ક્રાંતિકારી વિચાર છે. બીજો ભાગ સમજાવે છે કે આપણું અસ્તિત્વ જ બીજા સાથેના જોડાણ પર ટકેલું છે, સ્નેહ પર. એકલતા એટલે દુઃખ, અને કરુણા એટલે કે બીજાના દુઃખને સમજવું અને એને દૂર કરવાની ઈચ્છા. એ શું કરે છે ખબર છે?
શું?
એ આપણું ધ્યાન આપણી પોતાની સ્વાર્થી ચિંતાઓમાંથી હટાવે છે, એટલે ડર અને ગુસ્સો ઓછા થાય છે. તો કરુણા ખાલી સારી વાત નથી, સુખી થવાની પ્રેક્ટિકલ રીત છે.
બરાબર. એટલે સુખની શરૂઆત અંદરથી થાય, અને પછી બીજા સાથેના જોડાણ અને કરુણાથી એ વધુ મજબૂત બને. ત્રીજો ભાગ શેના પર છે?
ત્રીજો ભાગ જીવનની એક કડવી પણ સાર્વત્રિક હકીકત, દુઃખ. એની સાથે કઈ રીતે કામ પાડવું એની વાત કરે છે.
ઓ, દુઃખ.
હા, અહીં 2 તીરવાળો કન્સેપ્ટ બહુ મસ્ત છે. પહેલું તીર એટલે જે ખરેખર ઘટના બની, બીમારી આવી, નુકસાન થયું, એ કદાચ આપણે રોકી ન શકીએ.
બરાબર.
પણ બીજો તીર છે આપણું રિએક્શન, ગુસ્સો, હતાશા, બિચારાપણું. આ બીજું તીર છે ને, એ ઓપ્શનલ છે.
અચ્છા.
હા,
એ આપણા હાથમાં છે.
હા, પુસ્તક શીખવે છે કે દુઃખથી ભાગવાને બદલે આપણા રિએક્શનને મેનેજ કરીને અને આપણો જોવાનો દ્રષ્ટિકોણ બદલીને, જેને કોગ્નિટિવ રીફ્રેમિંગ કહે છે.
આપણે થોડું નવું લાગ્યું, આપણે તો દુઃખથી બચવા જ માંગતા હોઈએ.
હા, પણ પુસ્તક કહે છે કે દુઃખ આપણને વધુ સ્ટ્રોંગ, વધુ સહનશીલ, વધુ એમ્પેથેટિક બનાવી શકે છે, જો આપણે એને એ રીતે જોઈએ તો.
ઓકે,
પછી ચોથો ભાગ આવે છે અડચણો પર. સુખના રસ્તામાં જે રોડા આવે, ગુસ્સો, નફરત, ચિંતા, આવી નેગેટિવ લાગણીઓ, એનો સામનો કઈ રીતે કરવો એની પ્રેક્ટિકલ રીતો બતાવે છે.
હા, આ ગુસ્સો અને ચિંતા તો બહુ કોમન છે.
બરાબર. અને પુસ્તક સમજાવે છે કે આ લાગણીઓ બીજાને નુકસાન કરે એ પહેલા આપણી પોતાની શાંતિ છીનવી લે છે.
અને છેલ્લે પાંચમો ભાગ.
પાંચમો ભાગ બધું ભેગું કરે છે. એ આધ્યાત્મિકતાની વાત કરે છે, પણ કોઈ ધર્મની રીતે નહીં.
તો કઈ રીતે?
અહીં આધ્યાત્મિકતા એટલે સારા માનવીય ગુણો કેળવવા, કરુણા, દયા, ધીરજ, ક્ષમા. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, એ ભાર મૂકે છે કે સુખ કોઈ એકવાર મેળવી લેવાની વસ્તુ નથી.
તો
એ સતત ચાલતી પ્રોસેસ છે. એના માટે રોજ મેન્ટલ એક્સરસાઇઝ અને પ્રેક્ટિસ કરવી પડે.
ખૂબ સરસ. તો આખા પુસ્તકમાંથી જો આપણે આમ કી મેસેજ કાઢવા હોય જે રોજ યાદ રહે, તો એ કયા હશે?
પહેલો અને સૌથી ફંડામેન્ટલ, સુખ એ અંદરની ગેમ છે, બહારની સિચ્યુએશનનો ખેલ નથી. આપણી ખુશી મોટાભાગે આપણા જોબ, પૈસા, રિલેશનશિપ પર નહીં, પણ આપણા મનના એટીટ્યૂડ પર છે. આ સમજાય તો પેલી બહારની વસ્તુઓ પાછળની દોડ થોડી ઓછી થાય.
બીજો મુદ્દો જે મને બહુ ગમ્યો, કરુણા ખાલી બીજા માટે નહીં, આપણા પોતાના સુખ માટે પણ જરૂરી છે. આ ખરેખર વિચારવા જેવું છે. શું આ થોડું સેલ્ફિશ ન કહેવાય કે બીજારું ભલું વિચારીને આપણે ખુશ થઈએ?
પુસ્તક એને સેલ્ફિશ નથી ગણતું, પણ એક ઊંડી રિયાલિટી ગણે છે. જ્યારે આપણે બીજાના દુઃખ માટે વિચારીએ, એમને મદદ કરીએ, ત્યારે આપણું ફોકસ આપણી પોતાની નાની મોટી તકલીફો અને હું, મારું, મનેમાંથી હટે છે.
ઓ હા, એ વાત સાચી.
એટલે ઓટોમેટિકલી ચિંતા ઓછી થાય, એક સંતોષ મળે. એટલે એ પોતાના સુખ માટેની એક સ્માર્ટ સ્ટ્રેટેજી છે. રોજિંદા જીવનમાં કોઈ અજાણ્યાને નાની હેલ્પ કરવી કે ઓફિસમાં કોઈની તકલીફ સમજવી, આ બધું પ્રેક્ટિસ છે.
ત્રીજો મહત્વનો મુદ્દો, આપણો દ્રષ્ટિકોણ જ આપણી રિયાલિટી બનાવે છે. શું થયું એના કરતાં આપણે એને કઈ રીતે લઈએ છીએ એ વધુ ઇમ્પોર્ટન્ટ છે. પેલો બીજા તીરવાળો આઈડિયા અહીં કામ લાગે.
બરાબર. ટ્રાફિક જામમાં ફસાયા ત્યારે ગુસ્સે થવું એ એક રિએક્શન, પણ એ જ ટાઈમનો યુઝ કંઈક સારું સાંભળવા કરવો કે વિચારવું કે આનાથી મોટી તકલીફો પણ હોય છે, એ દ્રષ્ટિકોણ બદલવાની વાત થઈ. અને આ પાવર આપણા હાથમાં છે. ચોથો મુદ્દો એ કે દુઃખ તો આવવાનું જ, એને સ્વીકારીને એમાંથી શીખવું, એને દુશ્મન માનવાને બદલે ગ્રોથની ઓપોર્ચ્યુનિટી તરીકે જોવું.
અને પાંચમો મુદ્દો,
આપણે બધા જોડાયેલા છીએ. આપણું સુખ એકલું અટૂલું નથી હોતું. આપણી આસપાસના લોકો, આપણો સમાજ, એમની ખુશી અને શાંતિની અસર આપણા પર પડે છે અને આપણી એમના પર. આ ઇન્ટરકનેક્શન સમજાય ને તો આપણે વધુ જવાબદાર અને સેન્સિટિવ બનીએ.
આ પુસ્તકમાં અમુક લાઇનો એવી છે જે સીધી દિલ પર લાગે, જાણે આખા પુસ્તકનું નીચોડ આવી જાય.
હા બિલકુલ, જેમ કે પહેલું જ વાક્ય, જીવનનો હેતુ સુખની શોધ છે. સાંભળવામાં સિમ્પલ લાગે, પણ એ સુખને આપણા જીવનના સેન્ટરમાં મૂકે છે કે ભાઈ, સુખી થવું એ કોઈ લક્ઝરી નથી, આપણો અધિકાર છે, લક્ષ્ય છે.
અને પેલું કરુણાવાળું, જો તમે બીજાને ખુશ જોવા માંગતા હો તો કરુણાનો અભ્યાસ કરો, જો તમે ખુશ થવા માંગતા હો તો કરુણાનો અભ્યાસ કરો. આ તો જબરદસ્ત છે.
હા, એકદમ ક્લિયર કહે છે કે કરુણા ટુ વે સ્ટ્રીટ છે, બીજાનુંય ભલું આપણુંય ભલું. સુખની ચાવી જાણે કરુણાના હાથમાં આપી દીધી.
અને દુઃખ વિશેનું પેલું વાક્ય, પીડા અનિવાર્ય છે, દુઃખ વૈકલ્પિક છે. આ મને લાગે છે રોજબરોજની લાઈફમાં બહુ કામ લાગે એવું છે.
ચોક્કસ, એ યાદ અપાવે છે કે ભલે આપણે ઘટનાઓ ના બદલી શકીએ, આપણું રિએક્શન આપણા કંટ્રોલમાં છે. મોટાભાગનું દુઃખ આપણે જાતે ઊભું કરીએ છીએ પેલા બીજા તીરથી. આ સમજણ બહુ પાવરફુલ છે.
એક બીજું વાક્ય જે મટીરિયલિઝમ પર સવાલ કરે છે, સુખનો અંતિમ સ્ત્રોત પૈસા અને શક્તિ નથી, પરંતુ ઉષ્માભર્યું હૃદય છે.
11 છે, યાદ અપાવે છે કે સાચી સંપત્તિ વસ્તુઓમાં નથી, પણ દયા, સ્નેહ, અંદરની શાંતિ જેવા ગુણોમાં છે.
અને છેલ્લે હ્યુમન કનેક્શન પર ભાર મૂકતું, આપણે ધર્મ અને ધ્યાન વિના જીવી શકીએ છીએ, પરંતુ માનવ સ્નેહ વિના ટકી શકતા નથી.
આ બતાવે છે કે રિલેશનશિપ, પ્રેમ એ આપણી બેઝિક જરૂરિયાત છે, કોઈ પણ સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ કરતાં પણ વધુ ફંડામેન્ટલ. અને પુસ્તકનો એપ્રોચ કેટલું સેક્યુલર અને યુનિવર્સલ છે એ પણ દેખાય છે.
આ બધી વાતો સાંભળવી બહુ સારી લાગે છે, પણ સવાલ એ થાય કે આ બધા વિચારોને રોજિંદા જીવનની ભાગદોડમાં પ્રેક્ટિકલી કઈ રીતે ઉતારવા? શું પુસ્તક કોઈ નક્કર ઉપાય બતાવે છે?
હા, પુસ્તક ખાલી ફિલોસોફી નથી, પ્રેક્ટિકલ ટૂલ્સ પણ આપે છે. એક છે વિશ્લેષણાત્મક ધ્યાન. આ એટલે કોઈ ઊંડા ધ્યાનમાં બેસી જવાનું નથી.
તો શું છે?
પણ જ્યારે કોઈ નેગેટિવ લાગણી આવે, જેમ કે ગુસ્સો, તો થોડું રોકાઈને વિચારવાનું, આ ગુસ્સો કેમ આવ્યો, શું એ વ્યાજબી છે, આનાથી મને શું ફાયદો કે નુકસાન થશે. આમ લોજિકલી એનાલિસિસ કરવાથી એ લાગણીની ગ્રીપ ઓછી થાય છે. એવી જ રીતે કરુણા જેવા પોઝિટિવ ગુણોના ફાયદા વિચારીને એને સ્ટ્રોંગ કરી શકાય.
એટલે કે આપણી લાગણીઓ પર જ સવાલ ઉઠાવવાના.
હા, એક રીતે કહી શકાય. બીજું છે દ્રષ્ટિકોણ બદલવો, રીફ્રેમિંગ. કોઈ નિરાશાજનક સ્થિતિ બને તો જાણી જોઈને એને અલગ એંગલથી જોવાનો ટ્રાય કરવો.
જેમ કે
ઓફિસમાં કોઈએ ટીકા કરી, તો દુઃખી થવાને બદલે વિચારવું કે શું આમાં કંઈ સાચું છે જેમાંથી હું શીખી શકું, અથવા એમનો દિવસ કદાચ ખરાબ ગયો હશે. આ નાનો મેન્ટલ શિફ્ટ બહુ ફરક પાડી શકે છે.
અને કરુણા માટે કોઈ પ્રેક્ટિકલ ટીપ?
સક્રિય કરુણાની પ્રેક્ટિસ કરવી, એટલે ખાલી દયા ફીલ કરવી એટલું નહીં, પણ એને એક્શનમાં મૂકવી.
મતલબ?
કોઈની નાની મદદ કરી દેવી, કોઈ તકલીફમાં હોય તો એને ધ્યાનથી સાંભળવું, અથવા જે લોકો આપણને નથી ગમતા એમના માટે પણ મનમાં સારી ભાવના રાખવી. આ બધું કરુણાની મસલ્સને મજબૂત કરે છે.
એક વાત તમે કહી કે ઝઘડામાં પોતાની પ્રતિક્રિયા પર ધ્યાન આપવું, એ થોડું સમજાવશો?
હા, એને જવાબદારીનું સ્થળાંતર કહી શકાય. જ્યારે કોઈની સાથે મગજમારી થાય ત્યારે આપણું મન સીધું સામેવાળાનો વાંક કાઢે.
હા, એવું થાય.
પુસ્તક કહે છે કે ભલે સામેવાળાનો 90% વાંક હોય, આપણે આપણા 10% ઉપર ફોકસ કરવું જોઈએ. એટલે કે આપણું રિએક્શન, આપણા શબ્દો, કેમ કે આપણે ખાલી આપણી જાતને જ બદલી શકીએ છીએ.
ઓકે.
આનાથી આપણે લાચાર ફીલ કરવાને બદલે પરિસ્થિતિ સુધારવાનો પાવર આપણા હાથમાં આવે છે.
આ બધા અભ્યાસથી જાણે એક મેન્ટલ ઇમ્યુનિટી બિલ્ડ થતી હશે નહીં.
બિલકુલ, જેમ શારીરિક ઇમ્યુનિટી આપણને બીમારી સામે લડવાની તાકાત આપે, એમ આ મેન્ટલ પ્રેક્ટિસ આપણને જીવનના ઉતાર ચઢાવ, ફેલિયર, દુઃખ એ બધાનો સામનો કરવાની અંદરની તાકાત અને સ્થિતિસ્થાપકતા આપે છે. ભૂતકાળમાં આપણે કઈ રીતે મુશ્કેલીમાંથી બહાર આવ્યા હતા એ યાદ કરવાથી પણ આ શક્તિ વધે છે.
આખી ચર્ચામાંથી મને એક વાત ખરેખર બહુ જ મહત્વની લાગી કે સુખ ખરેખર આપણા હાથમાં છે. ઘણું બધું,
હા,
બહાર ગમે તે હોય, આપણી અંદરની દુનિયા, આપણો દૃષ્ટિકોણ, આપણું રિએક્શન, એના પર આપણો કંટ્રોલ છે. જેટલો આપણે માનીએ છીએ એના કરતાં ઘણો વધારે.
અને મારા માટે સૌથી સ્ટ્રાઇકિંગ આઈડિયા એ છે કે કરુણા એ ખાલી કોઈ સારી ભાવના નથી, પણ સુખી થવા માટેનું એકદમ પ્રેક્ટિકલ અને પાવરફુલ ટૂલ છે. બીજાનું ભલું ઈચ્છવાથી અને કરવાથી આપણું પોતાનું ભલું થાય છે, આ સમજણ બહુ મોટી છે, લાઈફ ચેન્જિંગ કહી શકાય.
તો ટૂંકમાં, સુખ કોઈ લોટરી નથી કે લાગી જાય, પણ એક કળા છે, એક વિજ્ઞાન છે,
હા,
જેને શીખી શકાય છે, કેળવી શકાય છે. આપણું મન જ દુઃખનું કારણ છે અને એ જ મન મુક્તિનું સાધન પણ છે.
એકદમ બરાબર. અને આ પુસ્તક આપણને એ આશા અને રસ્તો બતાવે છે કે આપણે સભાન પ્રયત્નોથી વધુ શાંત, વધુ સંતોષી અને વધુ કરુણાળું જીવન જીવી શકીએ છીએ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.